એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેણે અમેરિકન ડિટેક્ટિવ સાહિત્યનો ચહેરો જ બદલી નાખ્યો. રેમન્ડ ચેન્ડલરની ક્લાસિક કૃતિ ધ બિગ સ્લીપ. આ માત્ર એમ કહીએ કે રહસ્યમય વાર્તા નથી, પણ 1930ના દાયકાના લોસ એન્જલસના એ ભ્રષ્ટ સમાજ અને એમાં ટકી રહેવા મથતા એક નૈતિક માણસનું શક્તિશાળી ચિત્રણ છે.
બિલકુલ, ચેન્ડલરની કલમમાં ખરેખર ગજબની તાકાત હતી. તેમણે પેલી હાર્ડ બોઇલ્ડ શૈલીને, જે પહેલાં તો એમ જ પલ્પ મેગઝીન પૂરતી ગણાતી, તેને એકદમ સાહિત્યિક ગૌરવ અપાવ્યું. એમની ભાષા કેવી તીક્ષ્ણ, ક્યારેક જાણે કાવ્યાત્મક અને હંમેશા વાતાવરણ ઊભું કરનારી.
હા, અને એ વાતાવરણ એટલે પેલું ગ્રેટ ડિપ્રેશન પછીનું લોસ એન્જલસ. આમ બહારથી જુઓ તો ચમકદાર, પણ અંદરથી સાવ સડેલું શહેર. ચેન્ડલરે પોતાના પ્રખ્યાત નિબંધમાં લખ્યું પણ હતું, ધ સિમ્પલ આર્ટ ઓફ મર્ડરમાં, કે એમનો નાયક ફિલિપ માર્લો એ એવો માણસ છે જેણે આ ખરાબ ગલીઓમાંથી પસાર થવું પડે છે, પણ તે પોતે ખરાબ નથી, ન કલંકિત, ન ભયભીત.
બરાબર.
તો આજના આપણા વિશ્લેષણમાં આપણે માર્લોની આ સફર, પછી પેલા સ્ટર્નવુડ પરિવારના ગૂંચવાયેલા રહસ્યો અને આ નવલકથાના જે ઊંડા વિષયો છે એને સમજવાનો પ્રયાસ કરીશું. આપણી આ વાતચીત પુસ્તકના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને સારાંશ પર આધારિત છે. તો ચાલો શરૂઆત કરીએ એ ક્ષણથી જ્યારે ફિલિપ માર્લોને સ્ટર્નવુડ મેન્શનમાં બોલાવવામાં આવે છે. કેવો હતો એ માહોલ?
વાર્તા ખુલે છે એક ગરમ ભારે ભેજવાળા દિવસે, જે જાણે લોસ એન્જલસની આબોહવા અને ત્યાંની નૈતિક ગૂંગળામણ બંનેનું પ્રતીક છે. માર્લોને એક ખૂબ જ શ્રીમંત પણ હવે સાવ વૃદ્ધ અને બીમાર જનરલ સ્ટર્નવુડે બોલાવ્યો છે. જનરલ પોતે એક અજીબ ગૂંગળાવનારા ગ્રીન હાઉસમાં બેઠા છે, વિચિત્ર ઓર્કિડથી ઘેરાયેલા, અને એની ગંધ પણ જાણે સળા જેવી. આખું દ્રશ્ય જ તમે જુઓ પરિવારની સ્થિતિનું રૂપક છે, બહારની સંપત્તિ અને અંદરનો સડો.
અને જનરલ માર્લોને શું કામ સોંપે છે? શરૂઆતમાં તો સાવ સીધો સાધો બ્લેકમેલનો કેસ લાગે છે, નહીં?
હા, લાગે તો એવું જ. જનરલ ઈચ્છે છે કે માર્લો એમની નાની દીકરી કાર્મેન એને કોઈ આર્થર ગાઈગર નામનો માણસ બ્લેકમેલ કરી રહ્યો છે, તો એનો કંઈક બંદોબસ્ત કરે. કાર્મેન તો જંગલી જેવી, અસ્થિર અને દેખીતી રીતે જ મુશ્કેલી ઊભી કરનારી, પણ જનરલની ચિંતા પૈસાની નથી એટલી જેટલી દીકરીઓની સલામતી અને પોતાની શાંતિની છે. પેલી અંતિમ શાંતિ જેને એ ધ બિગ સ્લીપ કહે છે. અને હા, સાથે સાથે એમના ગુમ થયેલા જમાઈ રસ્ટી રેગન, એના વિશે પણ એમને જાણવું છે.
પણ ચેન્ડલરની દુનિયામાં કશું સીધું સાધું હોય જ નહીં, બરાબર? આ બ્લેકમેલનો કેસ તરત જ કેવી રીતે ગૂંચવાઈ જાય છે?
અરે, બહુ જ ઝડપથી. માર્લો પેલા ગાઈગરની દુર્લભ પુસ્તકોની દુકાન, જે દેખીતી રીતે જ એક મોરચો છે, અને પછી એના ઘર પર નજર રાખે છે. ત્યાં જ એને ગોળીબારનો અવાજ અને એક ચીઝ સંભળાય છે.
ઓહ!
અંદર જઈને જુએ છે તો ગાયઘર મૃત પડ્યો છે, અને પેલી કાર્મેન નશામાં ધૂત, લગભગ બેભાન જેવી નગ્ન હાલતમાં ખુરશી પર, અને સામે એક કેમેરો, પણ ફિલ્મ ગાયબ. બસ આ પહેલી જ ઘટના માર્લોને સીધો પોર્નોગ્રાફી અને હત્યાના ઊંડા કાદવમાં ખેંચી લે છે.
અને આ ક્ષણ માર્લોના પાત્ર માટે બહુ મહત્વની છે, નહીં? એ પોલીસને બોલાવવાને બદલે કાર્મેનને ઘરે લઈ જાય છે. આ શું દેખાડે છે? એની નૈતિક સંહિતા કે પછી એક વ્યાવસાયિક ભૂલ?
બંને કહી શકાય કદાચ. એક તરફ જુઓ તો એ જનરલ પ્રત્યેની વફાદારી અને કાર્મેનની પેલી દેહની હાલત જોઈને એને બચાવવાનો પ્રયાસ કરે છે.
હા, ગાઈગરનો મૃતદેહ ગાયબ થઈ જાય, સ્ટર્નવુડનો શોફર ઓવેન ટેલર મૃત મળી આવે, આ બધું કેવી રીતે જોડાયેલું છે?
બધું જાણે એક મોટા ષડયંત્રનો ભાગ લાગવા માંડે છે. પેલો ઓવેન ટેલર એ કાર્મેનના પ્રેમમાં હતો, અને કદાચ ગાઈગરના ઘરેથી ફિલ્મ લઈ જવામાં એની પણ ભૂમિકા હતી. પછી જો બ્રોડી નામનું બીજો એક નાનો ગુનેગાર સામે આવે છે, અને હવે પેલી બ્લેકમેલ ફોટો એની પાસે છે. માર્લો સમજે છે કે આ મામલો ખાલી ગાઈગર પૂરતો નથી.
અને બ્રોડી સાથેની મુલાકાત એ પણ હિંસક રીતે પૂરી થાય છે, બરાબર?
હાસ તો. માર્લો બ્રોડીના અપાર્ટમેન્ટમાં હોય ત્યાં જ કાર્મેન બંદૂક લઈને ધસી આવે છે, અને પછી જાણે ઓછું હોય એમ ગાયગરનો યુવાન પ્રેમી કેરોલ લંડગ્રેન ત્યાં આવીને બ્રોડીને ગોળી મારી દે છે.
શું વાત છે!
હા, એવું માનીને કે બ્રોડીએ ગાયગરને માર્યો હતો એટલે અચાનક માર્લો બે લાશો અને એક પાગલ જેવી કારમેન સાથે ફસાયેલો છે. પોલીસ આવે, લંડગ્રેન પકડાય અને અધિકારીઓ તો માને છે કે બસ કેસ પૂરો, ઉકેલાઈ ગયો.
પોલીસ માટે ભલે કેસ બંધ થઈ ગયો, પણ માર્લો માટે નહીં. એની અંદરની સૂઝ એ કહે છે કે મુખ્ય રહસ્ય પેલું રસ્ટી રેગનનું ગુમ થવું એ હજુ વણુકેલ્યું છે. અહીંથી વાર્તા કઈ દિશા પકડે છે?
હવે માર્લોનું ધ્યાન જાય છે એડી માર્સ તરફ, એક શક્તિશાળી અને દેખાવમાં તો સભ્ય એવો ગેંગસ્ટર જે એક જુગાર ક્લબ ચલાવે છે. એવી અફવા છે કે માર્સની પત્ની મોના એ રસ્ટી રેગન સાથે ભાગી ગઈ છે, પણ માર્લોને આ વાત કંઈ ગળે ઉતરતી નથી. એને લાગે છે કે રેગનનું ગુમ થવું, ગાયગરનું બ્લેકમેલિંગ, સ્ટર્નવુડ પરિવારના રહસ્યો, આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક એડી માર્સનો હાથ છે.
અને એડી માર્સ સાથે માથાકૂટ કરવી એ કંઈ સહેલો તો ન જ હોય. માર્લોને કેવો અનુભવ થાય છે?
ભય અને પેરેનોયા, જાણે શંકાનું વાતાવરણ ઘેરું બને છે. માર્સના માણસો એનો પીછો કરે છે અને અંતે માર્સનો સૌથી ખતરનાક ગુંડો લેશ કેનીમો માર્લો પર હુમલો કરે છે અને એને બેભાન કરી દે છે.
અરે બાપરે!
જ્યારે માર્લો જાગે છે ત્યારે એક અજાણ્યા ઘરમાં બંધાયેલો છે અને એની સાથે કોણ છે? મોના માર્સ. એને પણ ત્યાં કેદ રખાઈ છે જેથી પેલી રેગન સાથે ભાગી જવાની વાર્તા ચાલુ રહે.
આ તો માર્લો માટે ખરેખર બહુ કપરી પરિસ્થિતિ કહેવાય. એ કેવી રીતે બહાર નીકળે છે અને મોના માર્સ એની ભૂમિકા શું સૂચવે છે અહીં?
મોના માર્સ અહીં એક રસપ્રદ પાત્ર છે. એ પણ જાણે આ ભ્રષ્ટતંત્રનો ભોગ બનેલી લાગે છે. એ માર્લોને ભાગવામાં મદદ કરે છે, કદાચ પોતાની મુક્તિની આશામાં. પછી એકદમ તંગ મુકાબલો થાય છે જેમાં માર્લો કેનીનોને મારી નાખવામાં સફળ થાય છે. આ હિંસા માર્લો માટે કંઈ ગર્વની વાત નથી, પણ ટકી રહેવા માટે જરૂરી બની જાય છે. જાણે એ સમજી જાય છે કે એડી માર્સ કેટલો ખતરનાક છે અને સત્ય કેટલું ઊંડે દટાયેલું પડ્યું છે.
કેનોનાના મૃત્યુ પછી અને મોનાની મદદથી શું માર્લો હવે અંતિમ સત્યની એકદમ નજીક પહોંચી જાય છે? કોયડો કેવી રીતે ઉકેલાય છે છેવટે?
હા, હવે માર્લો પાસે લગભગ બધા ટુકડાઓ છે અને એને આઘાતજનક રીતે સમજાય છે કે ઉકેલ પેલી એડી માર્સની ગુનાહિત દુનિયામાં એટલો નથી જેટલો સ્ટર્નવુડ પરિવારની અંદર જ છુપાયેલો છે. એટલે એ એક ચતુરાઈભરી યોજના ઘડે છે. એ કારમેનને એક તેજી દેવાયેલા તેલ ક્ષેત્રમાં લઈ જાય છે, ટાર્ગેટ પ્રેક્ટિસના બહાને.
ઓકે.
ત્યાં એ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે કારમેન ગુસ્સે થઈને એને ગોળી મારવાનો પ્રયાસ કરે, બરાબર એમ જ જેમ એણે રસ્ટી રેગનને માર્યો હતો, કારણ કે રેગને એના પ્રસ્તાવને નકાર્યો હતો.
અને આ વખતે શું થાય છે? એ ગોળી ચલાવે છે.
માર્લોએ સાવચેતી રાખી હોય છે. એણે બંદૂકમાં બ્લેન્ક કારતૂસ ભર્યા હોય છે, એટલે જ્યારે બંદૂક ખાલી ક્લિક અવાજ કરે છે ત્યારે કારમેનનો પેલો મનોવિકૃત ક્રોધ ફાટી નીકળે છે અને લગભગ બધું કબૂલી લે છે. સત્ય ખરેખર ભયાનક છે. કારમેને જ એકદમ બાળસહજ આવેગમાં આવીને રસ્ટી રેગનની હત્યા કરી નાખી હતી.
હે ભગવાન! તો આ હતું મુખ્ય રહસ્ય. પેલું શરૂઆતનું બ્લેકમેલ તો ખાલી ઉપરનું પડ હતું, અને એડી માર્સ આમાં કેવી રીતે જોડાયેલો હતો એનું શું?
એડી માર્સે કોઈક રીતે આ રહસ્ય જાણી લીધું હતું. બસ ત્યારથી એ વિવિયન રેગનને, કારમેનની મોટી બહેનને, બ્લેકમેલ કરી રહ્યો હતો, કારમેનને પાગલખાનાથી બચાવવા અને પરિવારનું નામ સાચવવા માટે. પેલો ગાયગર, બ્રોડી, મોનાનું અપહરણ, આ બધું માર્સની જ રમતનો ભાગ હતો, જેથી એ પરિસ્થિતિ પર નિયંત્રણ રાખી શકે અને પોતાનો ફાયદો કરાવી શકે.
આ સત્ય જાણ્યા પછી માર્લો પાસે શું વિકલ્પો હતા? એણે શું પસંદ કર્યું? આ એના પાત્ર અને પેલી નૈતિક સંહિતા વિશે શું કહે છે?
અહીં જ માર્લોની સૌથી મોટી નૈતિક કસોટી છે. એ ધારે તો કાયદાનું પાલન કરીને કારમેનને પોલીસને સોંપી દે, પણ એનાથી પેલા મરતા જનરલ સ્ટર્નવુડ સાવ ભાંગી પડશે, જેના પ્રત્યે માર્લો હજુ પણ ક્યાંક વફાદારી અનુભવે છે. એટલે એક અલગ રસ્તો પસંદ કરે છે, જાણે એક સમાધાનનો રસ્તો. એ એડી માર્સનો સામનો કરે છે અને સ્પષ્ટ કરી દે છે કે બધું જ જાણે છે. હવે એની પાસે માર્સને જેલમાં મોકલવા પૂરતા પુરાવા નથી, પણ એ માર્સ પર દબાણ લાવી શકે એટલું તો છે જ.
કેવા પ્રકારનું દબાણ? શું સમજૂતી થાય છે?
એક અલિખિત સમજૂતી. માર્સ ખાતરી કરશે કે કારમેનને યોગ્ય માનસિક સારવાર માટે કોઈ સંસ્થામાં દાખલ કરવામાં આવે અને આ આખું રહસ્ય દબાયેલું રહે. બદલામાં માર્લો પોલીસ પાસે નહીં જાય. આ કોઈ જીત નથી, પણ એક કડવું વાસ્તવિક સમાધાન છે. નવલકથાનો અંત કોઈ સ્પષ્ટ ન્યાય સાથે નથી આવતો, પણ એક ગંભીર ઉદાસીન શાંતિ સાથે આવે છે.
આ અંત ખરેખર વિચારવા જેવો છે. શું આ માર્લોની પેલી નૈતિક સંહિતા સાથે સમાધાન કહેવાય, કે પછી એક ક્રૂર દુનિયામાં આ જ શક્ય એટલો શ્રેષ્ઠ ઉકેલ હતો? ચલો થોડી વાત પાત્રોના ઊંડાણ વિશે કરીએ. માર્લો આટલી બધી ક્રૂરતા અને ભ્રષ્ટાચાર વચ્ચે એ પોતાની માનવતા કેવી રીતે જાળવી રાખે છે?
માર્લો ખરેખર બહુ જટિલ પાત્ર છે. એ બહારથી કઠોર નિરાશાવાદી દેખાય, પણ અંદર ક્યાંક એક રોમાન્ટિક અને આદર્શવાદી છુપાયેલો છે. એની પેલી અંગત નૈતિક સંહિતા જ એને આ ભ્રષ્ટ દુનિયામાં ટકાવી રાખે છે. એ પૈસા કે સ્ત્રીઓના પ્રલોભનમાં નથી ફસાતો. એની એકલતા એની તાકાત પણ છે અને કમજોરી પણ. તમે જોશો એ સતત પોતાની જાત સાથે જાણે શતરંજ રમતો રહે છે.
હા, એ દ્રશ્યો છે.
જાણે પોતાની જટિલ પરિસ્થિતિઓમાંથી માર્ગ શોધતો હોય. અંતમાં જે સમાધાન કરે છે એ કદાચ એને મજબૂરી દર્શાવે છે, પણ એ જનરલ પ્રત્યેની વફાદારીનું પરિણામ પણ છે.
અને પેલી સ્ટર્નવુડ બહેનો કાર્મેન અને વિવિયન ભ્રષ્ટાચાર અને પતનના કેવા અલગ અલગ પાસા રજૂ કરે છે?
હા, બંને બહેનો સ્ટર્નવુડ પરિવારના નૈતિક પતનનું જ પ્રતિબિંબ છે, પણ સાવ અલગ રીતે. કાર્મેન તો જાણે પ્રાથમિક અનિયંત્રિત આવેગોનું પ્રતીક, લગભગ પશુ જેવી, નૈતિકતા કે પરિણામોની કોઈ સમજ વગરની. એની સુંદરતા પણ ભયાવહ લાગે.
ખરું.
જ્યારે વિવિયન, એ મોટી બહેન, વધુ સુસંસ્કૃત, બુદ્ધિશાળી અને ગણતરીબાજ છે. એનું ભ્રષ્ટાચાર રક્ષણ માટેનો છે, પરિવારનું નામ, પોતાની જાતને અને કાર્મેનને બચાવવા માટે. એ માર્લોની પ્રમાણિકતા તરફ આકર્ષાય છે, પણ એનાથી ડરે પણ છે. સાચું કહું તો એ એક ટ્રેજિક પાત્ર છે, જે સંજોગો અને પોતાની પસંદગીઓમાં ફસાયેલી છે.
એડી માર્સ વિશે શું કહેશો? એ સામાન્ય ગુંડાઓ જેવો નથી લાગતો, નહીં?
ના ના, બિલકુલ નહીં. એડી માર્સ તો ગુનાના સભ્ય ચહેરાનું પ્રતિનિધિત્વ કરે છે. હોશિયાર, સુસંસ્કૃત, વ્યવસ્થિત. એની ક્રૂરતા પડદા પાછળની છે. એ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો એ બરાબર જાણે છે અને બીજાની નબળાઈઓ પર જ નભે છે. ચેન્ડલરની દુનિયાના ભ્રષ્ટાચારનું આ એક મહત્વનું પાસું છે, કે સૌથી ખતરનાક દુશ્મનો હંમેશા બંદૂક લઈને સામે નથી આવતા હોતા.
આ પાત્રો અને પ્લોટ દ્વારા ચેન્ડલર કયા મુખ્ય વિષયોને સ્પર્શે છે? ભ્રષ્ટાચાર તો સ્પષ્ટ છે જ, પણ બીજું શું?
ભ્રષ્ટાચાર તો કેન્દ્રમાં છે જ, અને એ ખાલી ગુનાહિત જગતનો નહીં, પણ પોલીસ, રાજકારણ, ઉચ્ચ સમાજ બધે જ. સ્ટર્નવુડ પરિવાર પોતે જ નૈતિક અને જાણે કે જૈવિક પતનનું પ્રતીક બની જાય છે. આ ઉપરાંત માર્લો દ્વારા પેલો આધુનિક નાઇટારેન્ટ એટલે કે ભ્રમણશીલ યોદ્ધાનો વિચાર છે. એકલો માણસ જે પોતાની સંહિતા મુજબ જીવે છે. પછી સત્યની ભ્રામક પ્રકૃતિ પણ મહત્વની છે. સત્ય કેટલું જોખમી હોઈ શકે અને ક્યારેક જૂઠાણું જ કદાચ દયાનું કાર્ય બની શકે.
અને હા, અલબત્ત શીર્ષકનો વિષય ધ બિગ સ્લીપ એટલે કે મૃત્યુ.
બરાબર. મૃત્યુ અહીં અંતિમ સત્ય અને મહાન સમકારી તરીકે રજૂ થયું છે. જનરલ મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. વાર્તામાં કેટલાય મૃત્યુ થાય છે. માર્લો જયંતમાં મૃત્યુની અનિવાર્યતા અને જીવનના સંઘર્ષોની વ્યર્થતા પર વિચાર કરે છે. આ બધું મળીને એક ઊંડો, કદાચ નિરાશાવાદી પણ માનવીય દૃષ્ટિકોણ રજૂ કરે છે.
ચેન્ડલરની શૈલી વિશે પણ વાત કરવી જ રહી. એ કેવી રીતે વાર્તાને અસર કરે છે? પેલી પ્રખ્યાત ઉપમાઓ અને રૂપકોનો ઉપયોગ, એ અદ્ભુત છે.
અરે, ચેન્ડલરની શૈલી તો કમાલ છે. એક તરફ તીક્ષ્ણ ટૂંકા વાક્યો અને ઝડપી ગતિ, જે હાર્ડ બોઇલ્ડ શૈલીની ઓળખ છે, પણ સાથે જ અચાનક એવી કાવ્યાત્મક અને ધારદાર ઉપમાઓ આવે જે વાતાવરણ અને પાત્રોને એકદમ જીવંત કરી દે.
કોઈ ઉદાહરણ યાદ આવે?
હા, પેલું કોઈ પાત્ર વિશે કહે છે કે એ એન્જલ ફૂડના ટુકડા પર ટેરન્ટુલા, એક ઝેરી કરોળિયો જેટલો અસ્પષ્ટ હતો. અથવા કાર્મેન વિશેનું પેલું વાક્ય, હું ઊભો હતો ત્યારે તે મારા ખોળામાં બેસવાનો પ્રયાસ કરી રહી હતી. વિચારો, એક જ વાક્યમાં કેટલી બધી વાત કહી દીધી છે.
ખરેખર ધારદાર. અને પ્રથમ પુરુષનું નિરૂપણ માર્લોના અવાજમાં, એ આપણને સીધા એના વિચારો અને અનુભવોમાં ખેંચી લે છે. આપણે દુનિયાને એની પેલી થાકેલી પણ સતર્ક આંખોથી જોઈએ છીએ. એનાથી વાર્તા વધુ અંગત અને અસરકારક બને છે, નહીં?
ચોક્કસ. અને પ્રતિકવાદ પણ છે. પેલું ગ્રીન હાઉસ, માર્લોનું એકલા શતરંજ રમવું, લોસ એન્જલસનું બદલાતું હવામાન, આ બધું વાર્તાના ઊંડા અર્થોને ઉજાગર કરવામાં મદદ કરે છે.
તો અંતે આપણે શું કહી શકીએ, ધ બિગ સ્લીપ આજે પણ શા માટે આટલી મહત્વની ગણાય છે? શું છે એમાં જે આજે પણ આપણને સ્પર્શે છે?
મને લાગે છે કે એની નૈતિક જટિલતા એ જ એને હંમેશા પ્રસ્તુત રાખે છે. એ કોઈ સહેલા જવાબો નથી આપતી. એ પૂછે છે કે શું આવી ભ્રષ્ટ દુનિયામાં સંપૂર્ણ પ્રામાણિક રહેવું શક્ય છે? શું આપણી નૈતિક સંહિતા સંજોગો મુજબ બદલાવી જોઈએ? ક્યાં સુધી?
અને તે એક માણસના એના એકલવાયા સંઘર્ષની એક શક્તિશાળી ગાથા છે. તે યાદ અપાવે છે કે સાચી હિંમત ક્યારેક મોટા પરાક્રમોમાં નહીં, પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં લેવાયેલી શાંત નૈતિક પસંદગીઓમાં હોય છે, ભલે તે પસંદગી અપૂર્ણ કેમ ન લાગે.
અને કદાચ એ પણ વિચારવા પ્રેરે છે કે શું આપણે ખરેખર ક્યારેય સંપૂર્ણ સત્ય જાણી શકીએ છીએ, અને જો જાણીએ તો શું તેની સાથે જીવી શકીએ છીએ?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.